કાગ ઋષિ સત્સંગમાં જીવનની અનુભૂતિ, પોતાના જીવનના અનુભવો, જેને સાક્ષાત્કાર કહેવાય. જીવનનો સાક્ષાત્કાર, આત્માનુભૂતિ અને ભગવત દર્શન એ સત્સંગમાંથી પ્રાપ્ત. અને એને માટે કાગ ઋષિ ગરુડજીને કહે છે, ગરુડજી જાને તે છી જહી સબ પાપ, જે પાપ છે એ પાપ માણસ જાણે, એને સમજે, ઓળખી કાઢે કે આને પાપ કહેવાય, આ ખોટું કહેવાય, આ દુર્ગતિ કરાવનાર કુકર્મ છે, એમ જે જાણે, જાણે તે જઈ, અને જાણવાથી એ પાપનો ક્ષય થાય છે, ક્ષીણ થાય છે. પાપને સમજ્યા પછીથી, પાપને જાણ્યા પછીથી એના પ્રત્યેની વૃત્તિ ઓછી થાય. વ્યા તો પાપ છે, એનાથી ભય લાગે કે પાપ ના કરે, આ તો અપરાધ, દુર્ગતિ થશે, આ ખોટું. તો એ રીતે પાપને સમજ્યાથી, પાપથી દૂર રહેવા માટે માણસ પ્રયત્ન કરે, એ ક્ષીણ થાય. પણ નાશન પાવહી, પણ એ સમૂળો નાશ નથી પામતો. પાપ સમૂળગો નાશ પામતું નથી, એને જાણ્યા સમજ્યા પછી પણ. ભગવાન ગીતાના બીજા અધ્યાયની અંદર પણ બહુ સ્પષ્ટ કહી દે છે, નિરાહારી શરીરીના છૂટે છે વિષયો, છતાં રસ રહી જતો તેમાં, તે છૂટે તે ખતા પરમ. તો આ રીતે સ્પષ્ટ બતાવી દીધું, જે અહીંયા તુલસીજીએ માનસમાં બતાવ્યું એ જ ભગવાનની ગીતામાં. માણસ તપ કરે, ત્યાગ કરે, એનાથી પાપથી દૂર રહી શકે છે. પાપને સમજીને પાપથી બચવા માટે પ્રયત્ન કરી શકે છે, પણ પાપનો સમૂળગો નાશ કરી શકતો નથી. શરીર ઉપવાસ કરવા છતાંય એના જે વિષયો છે, જે પાપ છે ને, એ શાંત થઈ જાય. પણ બિલકુલ દૂર તો ન થાય, તે છૂટે પેખતા પરમ. નિરાહારસ્ય દેહિના રસો વર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે. એને પરમની દ્રષ્ટિ થાય, પરમની પ્રાપ્તિ થાય, તો જ પાપમાંથી છૂટે. તો ગરુડજીને વાત કરતા કાગ ઋષિ કે, નાશન પાવે, મનુષ્ય માત્ર, જીવ માત્ર ને દુખી કરનાર આ પાપ સમૂળા નાશ થતા નથી, પૂરેપૂરો નાશ થતો નથી. કેમ? અંતઃકરણની અંદર પાપની વૃત્તિઓ સૂક્ષ્મ રૂપે અંદર પડી રહેતી હોય છે, અને જ્યારે પણ એને સાનુકૂળતા મળે એટલે તરત અંકુરિત થાય છે. આગળ આવશે, વિષય કુપત્ય પાઈ અંકુર. જેમ સૂકી જમીનની અંદર ઉનાળાની અંદર ધગધગતા તાપમાં આમ બળતરા થાય, પગે દજાવાય, પણ વરસાદ પડે, એને સાનુકૂળતા જ્યાં મળી ગઈ ત્યાં એ સૂકી ભટ ફાટી ગયેલી ધરતીમાંથી પણ અંદરથી અંકુરિત થવા માંડશે, અંકુરિત થવા માંડશે. જે કઈ અંદર પડ્યું હશે તે ઉગશે. સૂક્ષ્મ બીજ એમને આપણને ધૂળમાં નથી દેખાતા, એ રસ્તે ચાલતા હોઈએ ત્યારે, પણ એક જ વરસાદ પડે ને ચોમાસું આવવા દો, તરત જ અંદરથી આમ ફૂટી નીકળશે. એમ વિષયો વાસનાઓ પાપ એના સૂક્ષ્મ રૂપે પડી રહેલા નાના નાના બીજ સાનુકૂળતા મળતાની સાથે એ ઉગી નીકળે ફૂટીને. જેમ મકાનની અંદર દિવાલોમાં આમ ધગ ધગતી હોય, તપતી હોય, નાનું સરખું વડ કે પીપરાનું કે બીજ પડી રહ્યું હોય, વરસાદ પડે એની સાથે એ ઉગે છે ને કોણ પાણી પાવા જાય, કોણ રોકવા જાય છે? તો વિકૃતિઓને કોઈ રોકવા જતું નથી હોતું, એને કઈ પાણી પોષણ આપવા માટે ખાતર નાખવાની જરૂર નથી પડતી. એ તો અંતઃકરણની અંદર પડી રહેલું બીજ હોય ને, તો ગમે ત્યારે એ વૃત્તિઓ ક્યાંક મહી સળવળે ને તો તરત ઉગી નીકળતી. એટલે નાશ અને પાવહી જન પરિતા, મકાનને નુકસાન કરનાર ઉપર ઉગેલું એ ઝાડ એને કાપી નાખો તો એ ફરી ફૂટે, કાપી નાખો તો એ ફરી ફૂટે, વિનાશ ન પામે. કારણ અંદર એનું એનું મૂળ બી એનું રહી ગયેલું છે. બસ જાણે તે થી જઈ, જે જાણે ને એને કાપી નાખો અને કાપી નાખો અને કાપી નાખો, કાપે ખરો ઉપરથી કાપી નાખે, અંદર મૂળ ને બીજ પડ્યા રહે. અને એ વાસનાઓ એ વિકૃતિઓ માણસને ગમે ત્યારે પણ સતાવ્યા, નાશ અને પાપ દુઃખદ, માણસને હેરાન કરનારી, દુઃખી કરનારી એ વૃત્તિઓ અંદર ઉડે 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 સૂક્ષ્મ રૂપે પડી રહેલી હોય. નિરાહારી શરીરના છૂટે છે વિષયો, છતાં ઉપવાસ કરે, તપ કરે, વ્રત કરીએ, અનુષ્ઠાન જપ કઠોરમાં કઠોર તપ કરે, તો પણ રસ રહી જતો તેમાં, સૂક્ષ્મ વાસના તો અંદર ભરાયેલી પડી જાય. તે ક્યારે એ થાય? તે છૂટે તે છતાં પરમ, એને કહ્યું વિષય કુપત. જ્યારે એને એકુપથ્યની અવળી વૃત્તિઓ સાનુકૂળ બની જાય, માણસ ઘરમાં એકલો જ હોય, એકલો જ હોય, તો એને એ એકાંત જીરવતા ન આવડે, એકાંત જીરવી ન શકે, એકાંત એને આકરું ઝેર જેવું લાગે. પણ એ જ એકાંત જો કોઈ સાધક હોય, ચાલો આજે બહુ મજા છે, ઘરમાં કોઈ નથી ને, શાંતિથી બેસીશું, આજે વાંચવાની બહુ મજા, એ તે દેખ છૂટે પેખતા પર, જેને સમજણની દ્રષ્ટિ આવી ગઈ, એને એકાંત ખાવા જેવા નહીં થાય, એને વિકૃતિ નહીં આપે, એને સાનુકૂળ. તો વિષય કુપત્ય પાઈ અંક, એ પડી રહેલી વિકૃતિઓ અંકુરિત થાય સાનુકૂળ પરિસ્થિતિ મળતાની સાથે. અરે સામાન્ય માણસ તો શું, તપસ્વીઓના હૃદયની અંદર પણ પડી રહેલી વિકૃતિઓ ક્યારે આમ વિસ્ફોટ કરે એ કહેવાય. સૌભ્રી ઋષિ તપ કરતા જળમાં માછલા જોયા, ત્યાં મનની અંદર વિકૃતિ. તો મુનિહુ હૃદય, આ અંકુર, આ સૂક્ષ્મ બીજો સાધકોના અંતઃકરણની અંદર ઉડે ઉડે સૂક્ષ્મ ભાવે પડી રહેલા હોય. કાનર બાપુરે, સામાન્ય માણસની તો એમાં ગણતરી જ કઈ, કે જે હરતા ફરતા પાંચેય ઇન્દ્રિયોની ના વિષયોની અંદર આમ ફસાયેલો જ હોય. આંગળી એક જગ્યાએ આપણી, ફક્ત આંગળી એક જ જગ્યાએ ફસાઈ ગઈ હોય તો કેટલી ચીસા ચીસ પાડી, એક જ આંગળી એટલે બૂમ પાડી. પણ મનુષ્ય તરીકે ભગવાને આપેલી પાંચેય ઇન્દ્રિયો જેની ફસાયેલી હોય, ખાવાની અંદર એવો હોય, ભલે ડાયાબિટીસ થયો હોય, પણ ના ફસાઈ ગયો. કાનર બાપુરે, સહેજ સુવાસ આવે ને, સહેજ કઈ કાં ભભક આવે ને, ખાવાનું મન થઈ જાય. કાનર બાપુરે, વિચારો એને. એટલા માટે બાપુરે કહ્યું ને, બાપડા હોય શું કરી શકવા. જેમ હરણ સંગીત સાંભળતાની સાથે સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય, એટલે મારી નાખે ત્યાં સુધી ખબર ના. એ શ્રવણેન્દ્રિયના સુખના સ્પર્શમાં ગયો. હાથી સ્પર્શ સુખની અંદર ખાડામાં પડ્યો અને ફસાયો. તો કે છે કે જે વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી કહે છે કે જે એક વિષય, એક ઇન્દ્રિયના વિષયથી એ પોતે મોતને વરી લે છે, આમંત્રણ આપે છે. માછલું એક ટુકડો લોટનો ખાવા માટે ફસાઈ જાય, મૃત્યુને સ્વીકારી કરી લે. આ તો જીભ, આંખ, કાન, નાક બધા જ એ વિષયોની અંદર તરબોળ હોય. તો એટલા માટે કાગ ઋષિ કહે છે કા નર બાપુરે, બિચારો બાપડો, બધા બધી ઇન્દ્રિયોથી જે સતત વિષય વાસનાઓની અંદર આમ સપડેલો, ફસાયેલો પડ્યો હોય, એની તો ગણતરી જ ક્યાં રહી. તો એ ગણતરી વગરના ને માટે કહ્યું કે જો પ્રભુની કૃપા હોય તો આ બધું જ. ભગવાન જો કૃપા કરે તો જ એમાંથી પાર ઉતરી જશે. કેવી રીતે? શ્રીમતી ચાંપી સકઈ કોઉતાસુ બળ રખવાલ રમાપતિ જા. ભગવાન ના રામના રખવાડા હોય, જેને મારા રામના રખવાડા ઓછા હોય ના, કેટલું સરસ ભજન. મારા રામના રખવાડા ઓછા હોય, બસ ભગવાન જેની રક્ષા કરતો હોય ને એનો વાળ વાંકો કોઈ કરી શકે? શ્રીમતી ચાંપી સકઈ કોઉતા બળ રખવાલ રમાપતિ જા. તો ભગવાન જેના રખોપા કરતો હોય ને એને કઈ જ ના થઈ શકે. રામ રાજ્યાભિષેક વખતે વેદો અને ભગવાન શિવ બંને ઋષિ બંને સ્તુતિ કરવા માટે, અને સ્તુતિ કરતા કરતા કે છે કે પ્રભુ આ ઇન્દ્રિયો છે ને, એ ગાયો છે, એ દૂર દૂર ચરવા જતી રહે, અને જો ભગવાનની દ્રષ્ટિમાંથી છૂટી જાય ને તો શું થાય? પેલા તરત પેલો શિકારી એને મારી તરત. તો આવી જે એક વૃત્તિ છે કે માણસ જો ભગવાનનાથી સહેજ પણ વૃત્તિથી દૂર થયો તો વિષય વાસનાનો ભોગ એ બની જવા. તો એ વિષય વાસનાના ભોગની અંદર વૃત્તિઓ જ્યાં માણસની સ્થિર ન થઈ શકે એના માટે એ સ્તુતિ ઉપાસના અને સ્તુતિની પંક્તિ બહુ સરસ વાત કરી છે. વિષયાબન ભૂલી પરે, એનો અર્થ એટલો જ થાય છે કે એ ભગવાનની દ્રષ્ટિથી જ્યાં દૂર થઈ જાય, ભગવાનથી સહેજ પણ દૂર ગયો, એની સાથે વિષયો એને મારી ફાડી ખાય વાઘની માફો. જેમ શિકાર હાથમાં આવે તો વાઘ કે પશુ એને, હિંસક પશુ એને છોડે નહીં, એમ જો ભગવાનની દ્રષ્ટિથી એને એની રક્ષાથી આપણે સહેજ પણ દૂર ગયા ને તો આ ઇન્દ્રિયોની વિષય વાસનાઓ ફાડી ખાશે, ચીરી કાશે શિકારીની માફો. એટલા માટે એને કહ્યું ભગવાનની સમીપમાં જે રહ્યો અને ભગવાન જેને ની રક્ષા કરતો હોય એને કોઈ નામ ના દઈ શકે. સીમકી ચાપી શકાય એને મારી શકે કોઈ? ભગવાનના રખોપા હોય તો કે રામ કૃપા ના સહી સબર, એ બધો જ નાશ ક્યારે થાય? કે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય ત્યારે. રામ કૃપા ભાજન તું બતા હતા, ભરતજીને જ પ્રાપ્ત થાય. તો ઋષિને કહેવું પડે, ભરતજી તમે તો ભગવાનના કૃપા પાત્ર છો, કૃપા પાત્ર બનવું ના પડે કે તમે તો છો જ ભગવાનના કૃપા પાત્ર થયું. એટલે અહીંયા કહ્યું રામ કૃપા, ભગવાન જેની ઉપર કૃપા દ્રષ્ટિ કરે એ જ આમાંથી બચી શકે. ના સહી સબરોગા, અને જો આ રીતે સંયોગ થાય, બાજુ એક મિનિટ બાકી, જો આ પ્રમાણે સાનુકૂળતા ઉભી થાય તો ભજનમાં સાનુકૂળતા પરિપૂર્ણ ઉત્પન્ન થાય, પ્રાપ્ત થાય, અને આવો સંયોગ ક્યાંક બની જાય. કયો સંયોગ? પેલા લાકડાના છોડાની નીચે લાકડું હોય, થડિયું પડ્યું હોય ખેતરમાં, અને વરસદાડો ગયો હોય, એની ઉપરથી છોડું ખાડો ને એટલે અંદર લીટા પડેલા, એ ક્યાંથી પડ્યા હોય? અંદર કાપાન ખાસો અંદર કાપો પડી ગયો હોય, જાડા તાર માં એવો જાડો પડે, તો ક્યાંથી પડ્યો? અંદર એના કીડા હોય, અને કીડા અંદર ફરતા 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 એને કાતરતા કોતરતા ખાતા જાય ને એનો રસ. તો હોય ગુણાક્ષર ન્યાય જો પુની પ્રત્યુહ, અને એ ગુણ એ કીડો લાકડામાં ફરતા 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 કોતર તો ખાતો જાય, કોતર તો, અને એની અંદર કઈક એને અજાણે રામ લખાઈ જાય ને, હોય ગુણાક્ષર ન્યાય, એને એ કીડાના લાકડાના ખાધાનો ન્યાય આપ્યો તો પણ એની મુક્તિ થઈ જાય. કાકતાલીય ન્યાય જેવું, કાગડો બેઠો દાળ તૂટી પડ્યું, કાગડાએ પાડ્યું હતું, એમ કાકતાલીય ન્યાયથી ગુણાક્ષર ન્યાય પણ કર્યો, અને એનાથી એનો ઉદ્ધાર થઈ જાય. કે જો એ ભાંતિ બને એ કીડાની માફક અજાણતા અભૂત અવસ્થાની અંદર રામ નામ કંઈક સાર્થક થઈ જાય ને, તો ભગવાનની કૃપા આપણને પ્રાપ્ત થઈ જાય.